ચોથું, ઋષભદેવનો ભોગભૂમિનો ભવ, તેમાં સમ્યક્ત્વની પ્રાપ્તિનો અદ્ભુત આનંદકારી પ્રસંગ. પ્રિય પાઠક, હવે આપણી કથા એક બહુ જ સુંદર રળિયામણા ક્ષેત્રમાં જાય છે કે જે ક્ષેત્ર ઋષભદેવ ભગવાનના સમ્યક્ત્વની જન્મભૂમિ છે. ઋષભદેવનો જીવ વજ્રજંગનો અવતાર પૂરો કરીને જ્યાં અવતરે છે ને સમ્યક દર્શન પામે છે તે ક્ષેત્રનો થોડોક પરિચય કરી લઈએ. આ જંબુદ્વીપની વચ્ચે મેરુ પર્વત છે, તેની ઉત્તર તરફ ઉત્તર કુરુ નામની ભોગભૂમિ છે. તે ભોગભૂમિ પોતાની અતિશય શોભા દ્વારા જાણે કે સ્વર્ગની શોભાની મશ્કરી કરે છે. ત્યાં ભોજન, વસ્ત્ર, આભૂષણ, દીપક, વાજિંત્ર વગેરે દેનારા કલ્પવૃક્ષો છે. તે રત્નમય કલ્પવૃક્ષો પોતાની પ્રભા વડે ચારે બાજુ પ્રકાશ ફેલાવી રહ્યા છે. આ વૃક્ષો અનાદિ નિધન છે અને ઉપરોક્ત ફળ દેવાનો તેમનો સ્વભાવ જ છે. જેમ આજકાલના સામાન્ય વૃક્ષો સમય પર અનેકવિધ ફળ આપે છે, તેમ તે કલ્પવૃક્ષો પણ દાનના ફળમાં જીવોને અનેક પ્રકારે ફળ આપે છે. ત્યાંની ભૂમિ રત્નોની બનેલી છે. પૂર્વ ભવે દાન દેનારા જીવો જ અહીં ઉત્પન્ન થાય છે. અહીંના જીવો ચક્રવર્તી કરતાં પણ વધારે સુખી છે. આપણા કથાનાયક વજ્રજંગ અને શ્રીમતી એ બંને મરણ પામીને પાત્રદાનના પ્રભાવથી આવી પુણ્યભૂમિમાં અવતર્યા. વજ્રજંગની સાથે જેમણે આહારદાનનું અનુમોદન કર્યું હતું એવા નોળિયો, સિંહ, વાંદરો અને ભૂંડ એ ચારે જીવો પણ આહારદાનની અનુમોદનાના પ્રભાવથી દિવ્ય મનુષ્ય શરીર પામીને અહીં જ ઉપજ્યા અને ભદ્ર પરિણામી આર્ય થયા. મતિવર મંત્રી, આનંદ પુરોહિત, ધનમિત્ર શેઠ તથા અકંપન સેનાપતિ એ ચારે જીવો વજ્રજંગ શ્રીમતીના મૃત્યુથી વૈરાગ્ય પામીને સાધુ થયા અને રત્નત્રયની આરાધના કરીને દેવલોકમાં પહેલી ગ્રેવેકમાં અહમિન્દ્ર થયા. ભગવાન ઋષભદેવના 10 ભવોની આ કથા ચાલે છે. પ્રથમ તે જીવ મહાબલ રાજા હતો, પછી લલિતાંગ દેવ થયો, ત્યાંથી વજ્રજંગ રાજાના ભવમાં શ્રીમતી સહિત આહારદાન દીધું ને અન્ય ચાર તિર્યન જીવોએ તેની અનુમોદના કરી. આહારદાનના પ્રતાપે એ 6 જીવો ભોગભૂમિમાં ઉતર્યા. અહીં સુધી આપણી કથા પહોંચી છે. હવે આ ભોગભૂમિમાં જે અત્યંત આનંદકારી બનાવ બન્યો તેનું રોમાંચકારી વર્ણન વાંચશો. ઋષભદેવ ભગવાનના જીવને તેમજ સાથેના 5 જીવોને ભોગભૂમિમાં સમ્યક્ત્વ પ્રાપ્તિનો આ મંગલ પ્રસંગ સોનગઢના જિન મંદિરમાં કોતરવામાં આવ્યો છે, તે મુમુક્ષુઓને સમ્યક્ત્વની પ્રેરણા જગાડે છે. લેખકને પુરાણોમાં આ પ્રસંગ સૌથી પ્રિય છે અને સમ્યક્ત્વની આરાધનામાં પ્રેરક બન્યો છે. ભોગભૂમિમાં આર્ય દંપતી તરીકે ઉપજેલા વજ્રજંગ અને શ્રીમતી એકવાર કલ્પવૃક્ષની શોભા નિહાળતા બેઠા હતા. એવામાં આકાશમાં પસાર થઈ રહેલા સૂર્યપ્રભ દેવનું વિમાન દેખીને તે બંનેને જાતિસ્મરણ થઈ ગયું. જાતિસ્મરણ વડે પૂર્વભવો જાણીને તેઓ વૈરાગ્યપૂર્વક સંસારનું સ્વરૂપ વિચારતા હતા. ત્યાં તો વજ્રજંગના જીવે આકાશમાં 2 મુનિઓને દેખ્યા અને તે રુદ્ધિધારી મુનિવરો પણ તેના ઉપર અનુગ્રહ કરીને આકાશ માર્ગથી નીચે ઉતર્યા. તેમને સન્મુખ આવતા દેખીને તુરત જ વજ્રજંગનો જીવ ઊભો થઈને વિનયથી તેમનો સત્કાર કરવા લાગ્યો. સાચું જ છે, પૂર્વજન્મના સંસ્કાર જીવોને હિત કાર્યમાં પ્રેરિત કરે છે. બંને મુનિવરોની સમક્ષ પોતાની સ્ત્રી સહિત ઉભેલો વજ્રજંગનો જીવ એવો શોભતો હતો કે સૂર્ય અને પ્રતિસૂર્યની સમક્ષ જેવું કમલીની સહિત પ્રભાત શોભે. વજ્રજંગના જીવે ભક્તિપૂર્વક બંને મુનિવરોના ચરણમાં અર્ઘ ચડાવીને તેમને નમસ્કાર કર્યા. તે વખતે તેના નયનોમાંથી હર્ષના આંસુ નીકળી નીકળીને મુનિરાજના ચરણ ઉપર પડવા લાગ્યા. જાણે કે નયનો વડે તે મુનિરાજના ચરણોનું પ્રક્ષાલન જ કરતા હોય. સ્ત્રી સહિત પ્રણામ કરતા આર્ય વજ્રજંગને આશીર્વાદ દઈને તે બંને મુનિવરો યોગ્ય સ્થાન પર યથાક્રમે બેઠા. મુનિવરોના દર્શનથી અત્યંત હર્ષ સહિત જેનું ચિત્ત ખીલી ઉઠ્યું છે એવા તે વજ્રજંગ આર્યે વિનયથી પૂછ્યું, હે પ્રભો, આપ અમારા પરમ હિતસ્વી છો. આપને જોતા જ મારા હૃદયમાં સૌહાર્દ ભાવ ઉમટી રહ્યો છે. મારું ચિત્ત અતિશય પ્રસન્ન થઈ રહ્યું છે અને મને એમ લાગે છે કે જાણે આપ મારા પૂર્વ પરિચિત બંધુ હો. પ્રભો, આ બધાનું શું કારણ છે તે અનુગ્રહ કરીને મને કહો. શ્રી મુનિરાજે વજ્રજંગની જિજ્ઞાસા પૂરી કરતા કહ્યું, હે આર્ય, તું મને એ સ્વયંબુદ્ધ મંત્રીનો જીવ જાણ કે જેના વડે તું મહાબલના ભવમાં પવિત્ર જૈન ધર્મનો પ્રતિબોધ પામ્યો હતો. તે ભવમાં તારા મરણ બાદ મેં જિન દીક્ષા ધારણ કરી હતી અને સંન્યાસપૂર્વક શરીર છોડીને સ્વધર્મ સ્વર્ગનો દેવ થયો હતો. ત્યારબાદ આ પૃથ્વીલોકમાં વિદેહ ક્ષેત્રની પુંડરકિણી નગરીમાં પ્રીતિકર નામનો રાજપુત્ર થયો છું અને આ બીજા મુનિ પ્રીતિદેવ મારા નાના ભાઈ છે. અમે બંનેએ સ્વયંપ્રભ જિનેન્દ્રની સમીપ દીક્ષા લઈને પવિત્ર તપોબળથી અવધિજ્ઞાન તથા આકાશગામીની ચારણવૃદ્ધિ પ્રાપ્ત કરી છે. હે આર્ય, અમે બંનેએ અવધિજ્ઞાનરૂપી નેત્રથી જાણ્યું કે તમે અહીં ભોગભૂમિમાં ઉત્પન્ન થયા છો. પૂર્વ ભવે આપ અમારા પરમ મિત્ર હતા, તેથી આપને પ્રતિબોધવા માટે અમે અહીં આવ્યા છીએ. શ્રી મુનિરાજ પરમ કરુણાથી કહે છે કે હે ભવ્ય, તું પવિત્ર સમ્યક દર્શન વગર કેવળ પાત્રદાનની વિશેષતાથી જ અહીં ઉત્પન્ન થયો છે, એ વાત નિશ્ચય સમજ. તે મહાબલના ભવમાં તું મારી પાસેથી તત્વજ્ઞાન પામ્યો હતો, પરંતુ તે વખતે ભોગોની આકાંક્ષાને વશ તું દર્શન શુદ્ધિ પામી શક્યો ન હતો. હવે અમે બંને સર્વશ્રેષ્ઠ તથા સ્વર્ગ મોક્ષના સુખનું મુખ્ય સાધન એવું સમ્યક દર્શન દેવાની ઈચ્છાથી અહીં આવ્યા છે. માટે હે આર્ય, આજે તું સમ્યક દર્શન ગ્રહણ કર. આહાહા, મુનિરાજના શ્રીમુખેથી પરમ અનુગ્રહ ભર્યા આ વચનો સાંભળતા વજ્રજંગનો આત્મા કેવો પ્રસન્ન થયો હશે. પ્રીતિકર મુનિરાજ પરમ અનુગ્રહપૂર્વક વજ્રજંગના આત્માને સમ્યક દર્શન અંગીકાર કરાવતા કહે છે કે હે આર્ય, તું હમણાં જ સમ્યક દર્શનને ગ્રહણ કર. તારે માટે આ સમ્યકત્વના લાભનો કાળ છે. દેશના લબ્ધિ વગેરે બહિરંગ કારણ અને કરણ લબ્ધિરૂપ અંતરંગ કારણ વડે ભવ્ય જીવ દર્શન વિશુદ્ધિ પામે છે. સર્વજ્ઞે કહેલા જીવાદી સાત તત્વોનું યથાર્થ શ્રદ્ધાન કરવું તે સમ્યક દર્શન છે. નિશંકતા, વાત્સલ્ય વગેરે આઠ અંગરૂપી કિરણોથી સમ્યક દર્શનરૂપી રત્ન બહુ જ શોભે છે. હે ભવ્ય, પહેલું, તું આ શ્રેષ્ઠ જૈન માર્ગને જાણીને માર્ગ સંબંધી શંકાને છોડ. બીજું, ભોગોની આકાંક્ષા દૂર કર. ધર્મના ફળમાં ભોગોની ચાહના ન કર. ત્રીજું, વસ્તુ ધર્મ પ્રત્યેની ગ્લાની છોડ. દેહની મલિનતા દેખીને ધર્મ પ્રત્યે અણગમો ન કર. ચોથું, અમૂઢ દ્રષ્ટિ વિવેક દ્રષ્ટિ પ્રગટ કર. સત્ય તત્વને પરીક્ષાથી ઓળખ. પાંચમું, ધર્માત્મા સંબંધી દોષના સ્થાન છુપાવીને સત્ય ધર્મની વૃદ્ધિ કર. છઠ્ઠું, માર્ગથી વિચલિત થતા આત્માને ઉપદેશાદિ વડે ધર્મમાં સ્થિર કર. સાતમું, રત્નત્રય ધર્મમાં અને ધર્માત્માઓમાં અતિશય પ્રીતિરૂપ વાત્સલ્ય કર. આઠમું, જ્ઞાનની ઉત્કૃષ્ટ ભાવના વડે જૈન શાસનની પ્રભાવના કર. આ પ્રમાણે આઠે અંગોથી સુશોભિત એવા વિશુદ્ધ સમ્યક્ત્વને તું ધારણ કર. હે આર્ય, આ સમ્યક દર્શનને તું ધર્મનું સર્વસ્વ સમજ. સર્વ સુખનું કારણ સમ્યક દર્શન છે. આ સંસારમાં તે જ પુરુષ શ્રેષ્ઠ છે તે જ કૃતાર્થ છે અને તે જ મુમુક્ષુ છે કે જેના હૃદયમાં નિર્દોષ સમ્યક દર્શન પ્રકાશે છે. હે ભવ્ય, તું આ સમ્યક દર્શનને જ સિદ્ધિ પ્રસાદનું પ્રથમ સોપાન જાણ. મોક્ષ મહેલનું પહેલું પગથિયું સમ્યક દર્શન જ છે. તે દુર્ગતિને રોકનાર છે, તે જ ધર્મના ઝાડનું મૂળિયું છે, તે જ સ્વર્ગ અને મોક્ષનો દરવાજો છે અને તે જ સારભૂત રત્ન છે. હે ભવ્ય, આવા સમ્યક દર્શનને તું તારા આત્મામાં ધારણ કર, આજે જ ધારણ કર. અમે તને સમ્યક્ત્વ પમાડવા માટે જ અહીં આવ્યા છીએ, તેનો અત્યારે અવસર છે. અહો, આ સમ્યક દર્શન સંબંધમાં અધિક શું કહેવું? એની તો એટલી જ પ્રશંસા બસ છે કે જીવને સમ્યક દર્શન પ્રાપ્ત થતાં અનંત કાળના સંસારનો પણ અંત આવી જાય છે ને તે મોક્ષ સુખને પામે છે. માટે હે આર્ય, લોકમૂઢતા, ગુરુમૂઢતા અને દેવમૂઢતાનો પરિત્યાગ કરીને તું સમ્યક દર્શનની ઉજ્જવલતાને ધારણ કર. સમ્યક દર્શન રૂપી તલવાર દ્વારા સંસારની વેલને તું છેદી નાખ. તું નિકટ ભવ્ય છો અને ભવિષ્યકાળમાં તીર્થંકર થનાર છો. હે ભવ્ય, અરહંત દેવના વચન અનુસાર મેં આ સમ્યક દર્શનની દેશના કરી છે. તે શ્રેયની પ્રાપ્તિ માટે તારે અવશ્ય ગ્રહણ કરવા યોગ્ય છે. એ પ્રમાણે આર્ય વજ્રજંગને પ્રતિબોધ્યા બાદ તે મુનિરાજ આર્યા શ્રીમતીને સંબોધીને આ પ્રમાણે કહેવા લાગ્યા. હે અંબા, હે માતા, તું પણ સંસાર સમુદ્રથી પાર થવા માટે નૌકા સમાન એવા સમ્યક દર્શનને અતિશીઘ્રપણે ગ્રહણ કર. આ સ્ત્રી પર્યાયમાં પણ તું વિલંબ વગર સમ્યક દર્શનને ધારણ કર. સમ્યક દર્શન થયા પછી જીવને સ્ત્રી પર્યાયમાં અવતાર થતો નથી, તેમજ નીચેની છ નરકોમાં, વૈમાનિકથી હલકા દેવોમાં કે બીજે કોઈ નીચ પર્યાયોમાં તે ઉત્પન્ન થતો નથી. હે માતા, હવે તું નિર્દોષ સમ્યક દર્શનની આરાધના કર અને તેની આરાધના વડે આ સ્ત્રી પર્યાયનો છેદ કરીને ક્રમે ક્રમે મોક્ષ સુધીના પરમ સ્થાનોને પ્રાપ્ત કર. તમે બંને છ ઉત્તમ ભવોને ધારણ કરીને ધ્યાનરૂપી અગ્નિ દ્વારા સમસ્ત કર્મોને ભસ્મ કરીને પરમ સિદ્ધ પદ પામશો. આ પ્રમાણે પ્રીતિકર આચાર્યના વચનોને પ્રમાણ કરીને આર્ય વજ્રજંગે પોતાની સ્ત્રીની સાથે સાથે પ્રસન્ન ચિત્તે થઈને સમ્યક દર્શન ધારણ કર્યું. તેણે અંતર્મુખ થઈને પોતાના પરમાત્મ તત્વને દેખ્યું. રાગથી પાર શાંત રસમય જ્ઞાન ધારાનું વેદન થયું. ક્ષણભર તેનો ઉપયોગ સર્વે વિકલ્પોથી રહિત થઈને આત્મામાં જ થંભી ગયો. પરમાનંદમય આત્માનુભૂતિ થઈ. આ રીતે તે વજ્રજંગનો જીવ પોતાની પ્રિયાની સાથે સમ્યક દર્શન પામીને અતિશય સંતુષ્ટ થયો. બરાબર છે, એ અપૂર્વ વસ્તુનો લાભ પ્રાણીઓને મહાન સંતોષ ઉપજાવે જ છે. તે વજ્રજંગનો જીવ જૈન સિદ્ધાંતરૂપી સૂત્રમાં પરોવેલી મનોહર સમ્યક દર્શન રૂપી માળા પામીને મોક્ષરૂપી રાજ સંપદા યુવરાજ પદ પર સ્થાપિત થયો, તેમજ વિશુદ્ધ પુરુષ પર્યાય પામીને મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા કરતી થકી સતી આર્યા પણ સમ્યકપની પ્રાપ્તિથી અત્યંત સંતુષ્ટ થઈ. પહેલા કદી પણ જેની પ્રાપ્તિ થઈ ન હતી એવા સમ્યક દર્શન રૂપી રસાયણને આસ્વાદીને ચૈતન્યના અતિન્દ્રિય આનંદને અનુભવીને તે બંને દંપતી કર્મ નષ્ટ કરનારા એવા જૈન ધર્મમાં અતિશય દ્રઢતા પામ્યા. આ રીતે ઋષભદેવનો આત્મા પૂર્વે સાતમા ભવે ભોગભૂમિમાં સમ્યક્ત્વ પામ્યો. ભવિષ્યમાં ભરતક્ષેત્રના આદિ તીર્થંકર થઈને જેઓ ધર્મતીર્થની આદિ કરનારા છે એવા આદિનાથ પ્રભુના આત્મામાં ધર્મની આદિ થઈ તે ધર્મની શરૂઆત કરનાર ધર્માત્માને નમસ્કાર હો. વજ્રજંગ અને શ્રીમતીની સાથે સાથે પૂર્વે કહેલા સિંહ, વાંદરો, નોળિયો અને ભૂંડ એ ચારે જીવો કે જેઓ આહારદાનનું અનુમોદન કરીને તેમની સાથે જ ભોગભૂમિમાં ઉપજ્યા હતા તેવો પણ ગુરુદેવ પ્રીતિકર મુનિરાજના ચરણકમળનો આશ્રય લઈને સમ્યક દર્શનરૂપી અમૃતને પામ્યા. આનંદ સૂચક ચિહ્નો દ્વારા જેમણે પોતાના મનોરથની સિદ્ધિ પ્રગટ કરી છે એવા તે બંને દંપતીને તે બંને મુનિવરો ઘણીવાર સુધી ધર્મપ્રેમથી વારંવાર દેખતા હતા, કૃપા દ્રષ્ટિ કરતા હતા અને તે વજ્રજંગનો જીવ પૂર્વભવમાં પ્રેમને લીધે આંખો ફાડી ફાડીને શ્રી પૃતિકર મુનિરાજની મુદ્રા તરફ દેખી રહ્યો હતો તથા તેમના ક્ષણભરના સ્પર્શથી ઘણો જ પ્રસન્ન થઈ રહ્યો હતો. આ પ્રમાણે તે બે મુનિ ભગવંતોએ પરમ અનુગ્રહપૂર્વક વજ્રજંગ વગેરે જીવોને પ્રતિબોધીને અપૂર્વ સમ્યક દર્શન પમાડ્યું. ત્યારબાદ તે બંને મુનિવરો પોતાના યોગ્ય દેશમાં જવા માટે તૈયાર થયા. ત્યારે વજ્રજંગના જીવે તેમને પ્રણામ કર્યા અને પરમ ભક્તિપૂર્વક કેટલેક દૂર સુધી તેમની પાછળ પાછળ ગમન કર્યું. જતા જતા બંને મુનિવરોએ તેને આશીર્વાદ દઈને કહ્યું કે હે આર્ય, ધર્મની વૃદ્ધિ હો, તું આ સમ્યક દર્શન રૂપી સત્ય ધર્મનું સદાય અખંડ પાલન કરજે. આટલું કહીને તે બંને ગગનગામી મુનિવરો તરત જ આકાશ માર્ગે અંતરહિત થઈ ગયા. આર્ય વજ્રજંગ તે મુનિવરોને જતા જોઈને ક્ષણભર તો બહુ જ ઉત્કંઠિત થઈ રહ્યો. તેનું મન આર્દ્ર થઈ ગયું અને તે વિચાર કરવા લાગ્યો કે આહા, કેવું આશ્ચર્ય છે કે સાધુ પુરુષોના ક્ષણભરનો પણ સમાગમ હૃદયના સંતાપને દૂર કરે છે, પરમ આનંદને વધારે છે અને મનની વૃત્તિને સંતુષ્ટ કરે છે. તે સાધુ પુરુષોએ મોક્ષ માર્ગના સાધનમાં સદા પોતાની બુદ્ધિ જોડી છે. લોકોને પ્રસન્ન કરવાનું કાંઈ પ્રયોજન તેમને રહ્યું નથી. મહાપુરુષોનો આ સ્વભાવ જ છે કે માત્ર અનુગ્રહ બુદ્ધિથી ભવ્ય જીવોના મોક્ષ માર્ગને ઉપદેશ આપે છે. આહા, મારા ધન્ય ભાગ્ય કે મુનિ ભગવંતો મારા ઉપર અનુગ્રહ કરીને અહીં પધાર્યા ને મને સમ્યક્ત્વ આપ્યું. ક્યાં એ અત્યંત નિષ્પૃહ સાધુઓ અને ક્યાં અમે, ક્યાં તો એમનું વિદેહ ધામ ને ક્યાં અમારા આ ભોગ ભૂમિ. એ નિષ્પૃહ મુનિવરોએ અહીં પધારીને મારા ઉપર મહાન ઉપકાર કર્યો. જેમ આ ચારણ રુદ્ધિ ધારક મુનિવરોએ દૂરથી આવીને અમને ધર્મ પમાણીને અમારા ઉપર મહાન ઉપકાર કર્યો, તેમ મહાપુરુષો ધર્મ પમાણીને બીજાનો ઉપકાર કરવામાં સદા પ્રીતિ રાખે છે. તપથી જેમનું શરીર કૃશ થઈ ગયું છે એવા એ બંને તેજસ્વી મુનિ ભગવંતો અત્યારે પણ મારી નજર સામે જ તરવરે છે. જાણે કે હજી પણ તેઓ મારી સામે જ ઊભા હો. હું તેમના ચરણ કમળમાં પ્રણામ કરું છું ને તે બંને મુનિવરો તેમનો કોમળ હાથ મારા મસ્તક ઉપર મૂકીને મને સ્નેહભીનો કરી રહ્યા છે. આહાહા, એ મુનિવરોએ મને ધર્મના પ્યાસા જીવને સમ્યક દર્શન રૂપી અમૃત પીવડાવ્યું છે, તેથી મારું મન સંતાપ રહિત અત્યંત પ્રસન્ન થઈ રહ્યું છે. ભગવાન ઋષભદેવનો જીવ આર્ય વજ્રજંગ તે પ્રીતિકર મુનિરાજના મહાન ઉપકારોનું ફરીને ચિંતન કરે છે. આહા, એ પ્રીતિકર નામના મોટા મુનિરાજ ખરેખર પ્રીતિકર જ છે. તેથી જ દૂર દૂરથી અહીં આવીને અને સમ્યક દર્શનના ઉપદેશ દઈને તેમણે અમારા ઉપર અપાર પ્રીતિ દર્શાવી છે. તેઓ મહાબલના ભવમાં પણ મારા સ્વયંબુદ્ધ નામના ગુરુ હતા અને આજે આ ભવમાં પણ મને સમ્યક દર્શન આપીને તેઓ મારા વિશેષ ગુરુ થયા છે. સંસારમાં આવા ગુરુઓની સંગતિ ન હોય તો ગુણોની પ્રાપ્તિ પણ ન થઈ શકે અને સમ્યક દર્શન આદિ ગુણોની પ્રાપ્તિ વગર જીવના જન્મની સફળતા પણ ન થાય. ધન્ય છે જગતમાં આવા ગુરુઓને કે જેમની સંગતિથી ભવ્ય જીવોને સમ્યક દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે. જેમ જહાજ વગર સમુદ્ર તરી નથી શકાતો, તેમ ગુરુના ઉપદેશ વગર સંસાર સમુદ્ર તરી શકાતો નથી. આ સંસારમાં ભાઈ અને ગુરુ એ બંને એ બે પદાર્થ મનુષ્યોને પ્રીતિનું કારણ છે, પરંતુ તેમાં ભાઈ તો ફક્ત આ લોકમાં જ પ્રીતિ ઉપજાવે છે અને ગુરુ તો આ લોક તેમજ પરલોક બંનેમાં પ્રીતિ ઉપજાવે છે. જ્યારે ગુરુના ઉપદેશથી જ અમને આ પ્રકારની સમ્યક દર્શન આદિ વિશુદ્ધિની પ્રાપ્તિ થઈ છે ત્યારે અમારી ભાવના છે કે જન્માંતરોમાં પણ ગુરુદેવના ચરણોમાં અમારી ભક્તિ બની રહે. આ પ્રમાણે ગુરુના ઉપકારોનું ચિંતન કરતાં કરતાં વજ્રજંગની સમ્યક્ત્વ ભાવના અત્યંત દ્રઢ થઈ ગઈ. આજ ભાવના આગળ જતાં તેમને કલ્પલતા સમાન સમસ્ત ઇષ્ટફળ દેનારી થશે. વજ્રજંગની માફક શ્રીમતીના જીવે પણ સમ્યક્ત્વ ભાવના દ્રઢ કરી. એ પતિ પત્ની બંનેનો સ્વભાવ એક સરખો હતો. પ્રીતિકર મુનિરાજના ઉપદેશથી સમ્યક્ત્વ પામીને તે બંનેએ ભોગભૂમિમાં બાકીનું આયુષ્ય સુખપૂર્વક પૂરું કર્યું અને આયુષ્ય પૂર્ણ થતાં પ્રાણ છોડીને તેઓ બંને ઈશાન સ્વર્ગમાં ઉત્પન્ન થયા.